நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் முழு சவசாஹூணம். விஸ்வரூப சமஜாவினா பாம்யோ துகனந்த் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். આપણે ગયા વખતે 10 ગાથાનો પાઠ કર્યો હતો. આપણે પહેલી ગાથાનો પાઠ કર્યો અને હવે આપણે 11-20 એવી રીતના 11-20 નંબરની ગાથા સુધીનો પાઠ કરીએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહી પરોક્ષજી ન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર સદગુરુ ના ઉપદેશ વણ સમજાય ન દિન રૂપ સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ આત્મા દિયસ્તિત્વના જે હરિ રૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહી ત્યાં આધાર સુપાત્ર. 14 ગાથા. અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાચ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખ્યુજીન નિરદોષ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યુ કારણ ગણી પ્રત્યક્ષ માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રયા છદમસ્ત પણ વિનય કરે ભગવાન એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ. 20 ગાથા સુધી આપણે પાઠ કર્યો. એવરી ટાઈમ આપણે 10-10 ગાથાનો પાઠ કરશું. પહેલા આપણે 1-10 ગાથા લીધી, આજે આપણે 11-20 ગાથા લીધી. હવે આપણે જે વિષય ચાલી રહ્યો છે આત્મસિદ્ધિ ગ્રંથ બિરાજમાન છે એમાં આપણે 42 નંબરની ગાથા સુધી 42 નંબરની ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આપણે આજે 43 નંબરની ગાથાથી સ્વાધ્યાયને પ્રારંભ કરીએ છીએ. 43 નંબરની ગાથાથી સ્વાધ્યાયને પ્રારંભ કરીએ છીએ. આજે આપણે 43, 44, 45, 46, 47, 48 સુધી લઈશું. 43-48 ગાથા. જો હવે અહીંયા શું કે છે, શત પદ નામક કથન ગુરુદેવજી અહીંયા ફરમાવે છે. જે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ગુરુદેવજીના પ્રવચનો છે એ પ્રવચનમાં 177 નંબરના પાના ઉપર ગુરુદેવજી ફરમાવે છે. પ્રવચન જે છે, પુસ્તક છે ને આત્મસિદ્ધિ, આજે પુસ્તક આત્મસિદ્ધિ શાસ્ત્ર પર ગુરુદેવજીના પ્રવચન, આજે આખું મોટું પુસ્તક છે. એમાં એક એક પ્રવચન એક એક ગાથા ઉપર વાંચતા જજો. 177 નંબરના પાના પર ગુરુદેવજી ફરમાવે છે કે અહીં 3 અધિકાર પૂરા થયા. 42 નંબરની ગાથા સુધી 3 અધિકાર પૂરા થયા. બરાબર, એવા 11 અધિકાર થી આત્મસિદ્ધિ પૂરી થશે. 11 અધિકાર આત્મસિદ્ધિ શાસ્ત્ર માં 11 અધિકાર છે. 3 અધિકાર 42 નંબર ની ગાથા સુધી પૂરા થયા. સૌથી પહેલો અધિકાર સદગુરુ નું લક્ષણ, બીજો અધિકાર સ્વચ્છંદ નું સ્વરૂપ અને ત્રીજો અધિકાર મતાર્થી નું સ્વરૂપ અને એમાં જ પછી આત્માર્થી નું સ્વરૂપ. તો એ રીતે સદગુરુ નું સ્વરૂપ, મતાર્થ એમ પણ લઈ શકે, સદગુરુ નું સ્વરૂપ, મતાર્થી નું સ્વરૂપ અને આત્માર્થી નું સ્વરૂપ, બરાબર છે. મતાર્થી ના સ્વરૂપમાં સ્વચ્છંદતા ની વાત આવી, વિનય ની વાત આવી, ઘણી બધી વાત આવી. 11 અધિકાર થી આત્મસિદ્ધિ પૂરી થશે. 11 અધિકાર છે અને હવે ચોથો અધિકાર 43 નંબર ની ગાથા થી ચાલુ થાય છે. 43 નંબર ની ગાથા થી ચોથો અધિકાર ચાલુ થાય છે, જે મૂળ 6 પદ એના આધારે જ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાય. સૌભાગભાઈ હતા ને, કૃપાળુદેવ ના સાથે સૌભાગભાઈ હતા, તો એમને કૃપાળુદેવ ને કારણ કે પત્ર ના રૂપમાં તો સમજાય કે પદ્ય ના રૂપમાં હવે લખ્યું અને ગદ્ય ના રૂપમાં તો એમને લખ્યું હતું. આ 6 પદ નો આખો પત્ર છે જે ગદ્ય ના રૂપમાં લખાયો હતો, પરંતુ સૌભાગભાઈ ની ઉંમર થઈ ગઈ હતી. આપણે પહેલા લેક્ચરમાં બધી વાત લીધી હતી કે સૌભાગભાઈ ની ઉંમર થઈ ગઈ હતી અને એટલે એમને વિનંતી કરી કૃપાળુદેવ ને કે તમે પદ્ય ના રૂપમાં આ 6 પદ ને સમજાવો. જે 6 પદ હમણાં આપણે લેશું એને તમે પદ્ય ના રૂપમાં, કાવ્ય ના રૂપમાં, કાવ્ય ના રૂપમાં તમે લખો. તો એના કારણે કૃપાળુદેવે આ 6 પદ ના આધારે આખી આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના કરી. તો હવે મૂળ વિષય તો હવે ચાલુ થાય. તો 42 નંબર ની ગાથા સુધી તો આપણે એમ કહી શકીએ ભૂમિકા, આપણે એમ કહી શકીએ ભૂમિકા કૃપાળુદેવે બાંધી. સદગુરુ નું સ્વરૂપ છે, મતાર્થી નું સ્વરૂપ છે, આત્માર્થી નું સ્વરૂપ છે. પાત્રતા કેવી હોવી જોઈએ, મતાર્થી કેવા હોય, આત્માર્થી કેવા હોય, સદગુરુ કેવા હોય, સમજાય છે. તો એ ભૂમિકા સંબંધી 42 ગાથા લઈ, પહેલી ગાથા થી લઈને 42 નંબર, આપણને થોડું એનું ક્લાસિફિકેશન, બાયફર્કેશન પણ ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? 142 ગાથા છે ને, તો બાયફર્કેશન ખ્યાલ આવે. 42 ગાથા સુધી તો ભૂમિકા બાંધી, જેમાં 3 ચેપ્ટર, 3 અધિકાર પૂરા થયા. 3 અધિકાર કયા પૂરા થયા? સદગુરુ નું લક્ષણ, મતાર્થી નું લક્ષણ અને આત્માર્થી નું લક્ષણ. એમ ગુરુદેવ શ્રી કે 11 અધિકાર થી આત્મસિદ્ધિ ગ્રંથ પૂરો થશે. ટોટલ 11 અધિકાર છે, 142 ગાથા. ટોટલ ગાથા કેટલી છે? ખ્યાલ છે ને બધાને? ટોટલ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ટોટલ ગાથા 142 છે, બરાબર છે. શું આપણે ઇન્ફોર્મેશન આજે આપણે શીખ્યા? 142 ગાથા છે. 42 ગાથા સુધી ભૂમિકા સંબંધી ચર્ચા થઈ. એના પછી ગુરુદેવજી કહે છે 11 અધિકાર છે, 42 ગાથા સુધી 3 અધિકાર પૂરા થયા. ટોટલ 11 અધિકાર થી આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના થઈ છે. હવે જે મૂળ વિષય છે અહીંયાથી પ્રારંભ થાય છે 43 નંબર ની ગાથા થી. જે મૂળ વિષય છે એ મૂળ વિષય પ્રારંભ થાય છે ષટ પદ નામક કથન. ષટ પદ નામ કથન, તો જે 6 પદ છે એ 6 પદ ને હવે આપણે 43 ગાથામાં લઈએ. બધાને આ 6 પદ ખબર છે? આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. હવે આ કયા છે 6 પદ? સૌથી પહેલો પદ છે આત્મા છે. પેલા આપણે આ 6 પદ ને સમજીએ. આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. આ 6 પદ છે, બરાબર. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. આત્મા નો મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય પણ છે. મોક્ષ અને મોક્ષ નો ઉપાય, કરતા અને ભોગતા, છે અને નિત્ય. આત્મા છે અને નિત્ય છે. તો આત્મા છે તે નિત્ય છે. હવે એક એક ને અહીંયા ગુરુદેવશ્રીએ 42 નંબર ની, 43 નંબર ની જે ગાથા છે એ 43 નંબર ની ગાથામાં વિસ્તાર થી ગુરુદેવશ્રી આના પર પ્રવચન કર્યું છે અને સમજાયું છે કે આત્મા છે નો અર્થ શું, નિત્ય છે નો અર્થ શું, કરતા છે એનો અર્થ શું, ભોગતા છે એનો અર્થ શું, મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય છે. પહેલા તો સૌથી પહેલા બોલમાં આપણે શોર્ટમાં લઈએ તો આત્મા છે તે નિત્ય છે. સૌથી પહેલા આત્મા છે, છે એટલે અસ્તિત્વની સિદ્ધિ કઈ, કારણ કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેનો આપણને અનુભવ કરવો છે, જેમાં આપણને ઠરવું છે, જેમાં આપણને લીન થવું છે, જે આપણે પોતે છે એ છે એનું અસ્તિત્વ સિદ્ધ કરે. તો સૌથી પહેલો બોલ અસ્તિત્વને સિદ્ધ કરવા વાળો, જીવત્વ અસ્તિત્વ, સમજાય છે? અસ્તિત્વ અને જીવત્વ, જીવત્વ શક્તિ છે અને અસ્તિત્વ પણ એક સામાન્ય ગુણ છે. આત્મામાં અસ્તિત્વ નામનો સામાન્ય ગુણ છે અને જીવત્વ નામની શક્તિ છે. સુરતાની શક્તિમાં જીવત્વ નામની શક્તિ, તો અસ્તિત્વ ગુણ અને જીવત્વ શક્તિ આ વચ્ચે શું ફરક છે? અસ્તિત્વ ગુણ અને જીવત્વ શક્તિ. તો અસ્તિત્વ જે ગુણ છે એ અસ્તિત્વ ગુણ છે એ આત્માની અસ્થિ બતાવે છે. અસ્તિત્વ ગુણ છે આત્માની અસ્થિ, અસ્તિત્વ, અસ્તિત્વ એટલે હયાતી, મોજુદગી, પ્રેઝન્સ, એ આત્માની અસ્થિ, આત્માની અસ્થિ અસ્તિત્વ બતાવે. અને જીવત્વ એ અસ્થિ કયા રૂપે છે, કેવી રીતના જીવે છે, કેવી રીતના અસ્તિત્વ એનું જળવાઈ રહ્યું છે, એ ચૈતન્ય ભાવ ઉપરાંતથી જીવે છે એ જીવત્વ શક્તિમાં બતાવે છે. તો કેવી રીતના છે, કેવી રીતના એનું ટકુપણું થાય છે, સમજાય છે? તો એ ચૈતન્ય ભાવ ઉપરાંતથી જીવે છે, તો એ જીવત્વ શક્તિ અને છે એ અસ્તિત્વ ગુણ. તો અસ્તિત્વ ગુણ તો છોએ છો દ્રવ્યમાં છે, પણ જીવત્વ શક્તિ છોએ છો દ્રવ્યમાં નથી, સમજાય છે? પાક દ્રવ્યમાં નથી, ખાલી જીવમાં છે. પહેલો પોઈન્ટ સમજાયો, આત્મા છે એટલે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે એ પદાર્થ છે. ઇન્દ્રિય ગમ્ય નથી, મૂર્છિત નથી, ઇન્દ્રિયનો વિષય નથી, સમજાય છે? અતિન્દ્રિય પદાર્થ છે, અરૂપી છે, અમૂર્તિક છે. છે એટલે આત્માનું અસ્તિત્વ છે. આત્મા છે, અગર હોય જ નહીં, આકાશનો ફૂલ આવા હોય, આકાશનો ફૂલ આવા, પણ આકાશનો ફૂલ છે જ નહીં, સમજાય છે? ગધેડા ને સિંગડા હોય જ નહીં, તો સિંગડાની કેટલી ચર્ચા કરશું, આકાશના ફૂલની કેટલી ચર્ચા કરશું, વાંદના પુત્રની કેટલી ચર્ચા કરશું, અને વાંદને પુત્ર જ ન હોય, સમજાય છે? તો એવી રીતના જેની આપણે ચર્ચા કરી રહ્યા છે એની અસ્થિ છે, એનું અસ્તિત્વ છે, એની મોજુદગી છે, એની હયાતી છે. તો આત્મા છે તે નિત્ય છે. હવે છે અને કાયમ રહેવા વાળો છે. જો આત્મા છે એટલે અસ્તિત્વ, પછી નિત્ય અને જીવત્વ. અસ્તિત્વ અસ્થિ બતાવે, નિત્ય કાયમપણું બતાવે છે, બરાબર? અને જીવત્વ એ કેવી રીતના જીવે છે એ બતાવે. ચૈતન્ય ભાવ ઉપરાંતિ નિત્ય અસ્થિ રૂપે આત્મા છે. આખું બોલો તો ચૈતન્ય ભાવ ઉપરાંતિ જીવા વાળો નિત્ય અસ્થિ રૂપે જે પદાર્થ છે એ આત્મા છે. એ હું છું, એ મારું સ્વરૂપ છે, સમજાય છે? એ આત્મા છે. તો આત્મા છે તે નિત્ય છે, કાયમ રહેવા વાળો. નિત્ય અનિત્યાત્મક વસ્તુ છે. દ્રવ્ય સ્વભાવથી જોવો તો આત્મા નિત્ય છે, પર્યાય કેવી છે તો અનિત્ય છે. પણ અહીંયા પર્યાયની ચર્ચા નથી, અહીંયા દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ વાત છે કે આત્મા નિત્ય તકવા વાળો. અનેકો પર્યાય બદલાય, અનેકો પર્યાય બદલાય, પરંતુ એમાં કાયમ રહેવા વાળો, ઉત્પાદ વ્યયમાં કાયમ રહેવા વાળો, ધ્રુવ રહેવા વાળો, ધ્રુવ પદાર્થ એ આત્મા છે, નિત્ય છે. જેવી રીતના સોનાના આભૂષણ બનાવો તો અલગ અલગ આભૂષણ બનાવો છો, પણ એમાં સોનું નિત્ય છે. ઘઉંની રોટલી બનાવી, સમજાય છે? પછી ઘઉંને દળ્યા, પછી એના લુવા કર્યા, લોટ બાંધ્યો, લુવા કર્યા, એની રોટલી વહીની, કાચી પાકી ગયેલી, ફૂલી, શેકી, ખાધી, ઘઉં ઘઉં ઘઉં, એ નિત્ય ટકવા વાળી એ જે વસ્તુ છે, જે પદાર્થ છે એ નિત્ય. તો દ્રવ્ય સ્વભાવથી જો તો પ્રત્યેક વસ્તુ કેવી છે? નિત્ય 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 રહેવા વાળી. વસ્તુનો ક્યારે નાશ નથી થતો, વસ્તુની ક્યારે ઉત્પત્તિ નથી થતી. નો સબસ્ટેન્સ કેન બી ક્રિએટેડ, નો સબસ્ટેન્સ કેન બી ડિસ્ટ્રોય, ઓનલી ઇટ્સ ફોર્મ ચેન્જીસ. વોટ ચેન્જીસ? ફોર્મ ચેન્જીસ. એની પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે, પણ જે વસ્તુ છે એ કાયમ રહેવા વાળી છે, નિત્ય નિત્ય છે. આત્મા છે નિત્ય છે, જન્મ મરણ થી રહી અનાદિ અનંત નિત્ય ટકવા વાળો આત્મા છે. છે અને નિત્ય છે, માં અસ્તિત્વ અને નિત્ય માં કાળ, છે માં અસ્થિ બતાવી, સમજાય છે? દ્રવ્ય, દ્રવ્ય આત્મા નામનો દ્રવ્ય છે એની અસ્થિ છે, અને કાળ તો કે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશી છે, અનંત ગુણાત્મક છે, આત્મા છે, અસંખ્યાત પ્રદેશી છે, અનાદિ અનંત છે, અને અનંત ગુણાત્મક છે, અને ટકીને પરિણમે છે, અને પરિણમવા છતાં પણ ટકે, ટકીને પરિણમે છે અને પરિણમવા છતાં પણ ટકે. તો એવી નિત્ય નિત્ય અનિત્યાત્મક અનેકાંતાત્મક વસ્તુ છે, આત્મા છે, એમાં નિત્ય ધર્મને યાદ કરે છે, નિત્યતાને મુખ્ય કરીને કહે છે કે ભાઈ પર્યાય અનેક બદલાય, એક સમયની પર્યાય એક સમયમાં નષ્ટ થઈ જાય, પણ આત્મા ક્યારે પણ નષ્ટ થતો નથી, મરતો નથી, વ્યયને પામતો નથી, ખતમ થતો નથી, સમજે, અભાવને પામતો નથી, એનું અસ્તિત્વ કાયમ રહે છે. આત્મા છે તે નિત્ય છે. જે કરતા નિજ કર્મ, પોતાના આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે, ભોગતા છે, કરતા ભોગતા. નિજ કર્મ, કર્મ એટલે કાર્ય, પોતાના કાર્યનો કરતા પોતે છે, એટલે પોતાના પરિણામોનો કરતા આત્મા પોતે છે. બહુ સિમ્પલ, અજ્ઞાની આત્મા અજ્ઞાન પરિણામનો કરતા છે, અને જ્ઞાની આત્મા જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જ્ઞાન પરિણામનો, સમ્યક દર્શનનો, વિતરાગ ભાવનો, સુખ આનંદનો કરતા છે. પરદ્રવ્યનો કરતા જ્ઞાની પણ નથી ને અજ્ઞાની પણ નથી. પરદ્રવ્યનો કરતા જ્ઞાની પણ નથી, અજ્ઞાની પણ નથી. ગુજરાતી પ્રવચનમાં અહીંયા કહે છે કે એને કરતા કહેવો પરનો એ બહુ સ્થૂળ વ્યવહાર છે. ખરેખર એવું છે ને, પણ આપણે એમાં પરમાત્મા ની લીધું છે. એ વ્યવહાર, એ સ્થૂળ વ્યવહારના કથનમાં આપણે પરમાત્મા ની લીધું છે, અને જે પરમાર્થ છે એને આપણે માનતા નથી. એમ કેવું કે આત્મા ઘર કુટુંબ પરિવાર નો કરતા છે, ગાડી બંગલા નોકર ચાકર નો કરતા છે, ધંધા વ્યાપાર નો કરતા છે, એ બહુ સ્થૂળ વ્યવહાર છે. ખરેખર હકીકતમાં વસ્તુ સ્વરૂપ ની સમીપ જઈને જોઈએ તો એ પરમાર્થ નથી, એ સત્યાર્થ નથી, એ ભૂતાર્થ નથી, વસ્તુનું સ્વરૂપ એવું નથી. કરતા છે આત્મા, પણ પોતાના પરિણામ નો કરતા છે, અશુભ શુભ ભાવ નો કરતા છે અજ્ઞાન દશા, અને જ્ઞાન દશામાં જ્ઞાની પોતે પોતાના નિર્મળ પ્રણમન નો કરતા છે. સમજાય છે? પોતાની જવાબદારી પોતા, પરિભ્રમણ ની જવાબદારી પણ પોતા પર છે, અને મોક્ષ જવાની જવાબદારી પણ પોતા, પરિભ્રમણ માટે પણ પોતે સક્ષમ છે, અને મોક્ષ જવા માટે પણ પોતે સક્ષમ છે. પોતામાં બે ઊંધી ઊંધી રીતે પરણવાની પણ તાકાત પોતામાં છે, અને સવળી રીતે પરણવાની તાકાત પણ પોતામાં છે, કારણ કે પોતે પોતાના પરણામો કરતા છે. ત્રણ સમજાયું? આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ. કોનો કરતા? હર સમય આત્મા કોનો કરતા થાય છે? હમણાં સવાર થી રાત જુઓ તો કોનો કરતા? અંદર માં ચાલતા વિકલ્પો નો કરતા, અંદર માં ચાલતા રાગાદી પ્રણામ નો કરતા. આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, ખાઈ લઉં, હવે સુઈ જાઉં, હવે ઉઠું, હવે બેસું, હવે આમ કરું, હવે આમ કરું, તો એ જે અંદર માં પ્રણામ ચાલે છે પર ના લક્ષે, તો અજ્ઞાન દશામાં પર ના લક્ષે આત્મામાં રાગાદી ભાવ થાય છે, એ રાગાદી ભાવ નો આત્મા કરતા છે. કોઈ પરદ્રવ્ય એને દુખી કરવામાં સમર્થ નથી, કોઈ પરદ્રવ્યને સુખી કરવામાં સમર્થ નથી. દુખી પણ પોતાના અજ્ઞાન ભાવથી થાય, સુખી પણ પોતાના જ્ઞાન ભાવથી થાય. પોતાના આત્માનો પોતે આશ્રય લે તો સુખી, પરનો આશ્રય લે તો દુખી. હર સમયની પ્રણતિ અવલંબનશીલ છે, એ કોઈને ને કોઈનું અવલંબન લઈને પ્રણમશે, એ કોઈને ને કોઈનું લક્ષ્ય કરતી પ્રણમશે. તો આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, અને જે કરતા હોય, જેનો કરતા હોય એનો જે ભોગતા હોય. રાગાદી ભાવ નો કરતા છે તો દુઃખ નો ભોગતા છે, અને જ્ઞાન ભાવ નો કરતા છે તો સુખ નો ભોગતા છે. જ્ઞાની સુખ ને ભોગવે છે, જ્ઞાની વિતરાગતા ને ભોગવે છે, આનંદ ને ભોગવે છે, નિરાતુરતા ને ભોગવે છે, નિશ્ચિંતતા ને ભોગવે છે, નિર્ભરતા ને ભોગવે છે, નિરપેક્ષતા ને ભોગવે છે. કારણ કે જ્ઞાની રાગ ભાવ થી ભિન્ન જ્ઞાન ભાવના કરતા પોતામાં આવી ગયા છે, પોતાનો અનુભવ થયો છે, સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ અનુભૂતિ, અતિન્દ્રિય આનંદ, સ્વસંવેદન, પ્રત્યક્ષ જ્ઞાન, નિર્વિકલ્પ પ્રતીતિ અતિન્દ્રિય આનંદ ની અંદર માં પ્રાપ્તિ થઈ છે. એટલે આત્મા પોતાના રાગાદી ભાવ નો કરતા અજ્ઞાન દશામાં છે અને નિર્મલ કર્મ નો કરતા જ્ઞાન દશામાં. આખો કરતા કર્માધિકાર તમે ઉપાડીને જો, આ જ વાત છે. આખો કરતા કર્માધિકાર તમે જો, કેટલી ગાથામાં આચાર્ય દેવા વાત સિદ્ધ કરી કે અજ્ઞાની અજ્ઞાન ભાવનો કરતા છે, જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે. જ્ઞાની ના બધા પરિણામ જ્ઞાનમય, અજ્ઞાની ના બધા પરિણામ અજ્ઞાનમય. આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે. મોક્ષ ઉપાય સુધર્મ, સુધર્મ નિશ્ચય ધર્મ, સુધર્મ એટલે નિશ્ચય ધર્મ. મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય સમજાય છે. એટલે આત્મા મોક્ષ જવા લાયક પદાર્થ છે, મોક્ષમાં બિરાજમાન થવા લાયક આત્માનો સ્વભાવ છે. ઉર્ધ્વગમન, ઉર્ધ્વગમન સિદ્ધાલય તું સ્થિત જો, એવો આત્માનો સ્વભાવ છે. અને એની માટેનો ઉપાય પણ છે. મોક્ષ છે તો મોક્ષ નો ઉપાય પણ છે. મોક્ષ કાર્ય છે તો એનો ઉપાય કારણ એ મોક્ષ નું કારણ પણ છે. મોક્ષ નું કારણ પણ અંદર છે, મોક્ષ પણ અંદર છે. એનો કરતા પણ પોતે છે, એનો ભોગતા પણ પોતે છે. અને નિત્ય હોવાના કારણે પોતાનું અસ્તિત્વ ત્રિકાળ નિત્ય હોવાના કારણે મોક્ષ થયા પછી અનંત કાળ સુધી એ સુખ ને ભોગવનાર છે. કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષ નો ઉપાય છે, આત્મા છે, નિત્ય છે, કાયમ રહેવા વાળો છે, ધ્રુવ તત્વ છે. એટલી સુંદર ગાથા, 43 નંબર ની ગાથા કેટલી સરસ, જેમાં કે જે મૂળ વિષય જે આવવાનો છે આખો હવે આગળ, એ મૂળ વિષય આમાં લીધો છે, એ મૂળ વિષય આમાં લીધો છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. બરાબર છે. તો આ રીતે અહિયાં આ 43 નંબર ની ગાથા છે. હવે 44 જો. ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પનતે સમજાવા પરમાર્થ ને કયા જ્ઞાની. હવે ષટ દર્શન ખબર છે ને, એ છે જે બુદ્ધિશી ના પ્રવચન માં પણ છે. અને ષટ દર્શન ની વાત આપણને ખબર છે કે 6 પ્રકારના જે દર્શન છે, ન્યાયિક છે, વૈશેષિક છે, સાંખ્ય મત છે, મીમાંસક છે, વેદાંત છે, યોગ છે. તો આ પ્રકારના 6 દર્શન છે ષટ દર્શન. આ 6 પ્રકારના દર્શન એકાંત 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 ને પોષવા વાળા છે. સમજાય છે. તો એનો નિષેધ કરીને આ 6 પદ ને ઉભા કરીને સમજાય છે, એનું ખંડન કરીને સમજાય છે, પોતાના અનેકાંત મતની એના સ્થાપના કરે. બહુ સરસ છે આખો વિષય. 44 નંબર ની ગાથા તમે જો. ષટ સ્થાનક સંક્ષેપમાં, ષટ સ્થાનક એટલા ઉપર જે 6 પદ કીધા ને, 6 સ્થાન કીધા ને, આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા મોક્ષ, મોક્ષ નો ઉપાય. હવે આ 6 તો તમને યાદ રહી જવા દો. તો ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પંતે સમજાવવા પરમાર્થ ને કયા જ્ઞાની એ. ખરેખર બે વસ્તુ સમજાવી છે. સમજાય છે. આ 6 પદ ને સમજાવીને ષટ દર્શન નું ખંડન કરવું છે. એકાંત બહુ સિમ્પલ રાખો, એકાંત મત નું ખંડન કરવું છે અને એકાંત મત ની સ્થાપના કરવી છે. સમજાય છે. જે વસ્તુ નું વાસ્તવિક સ્વરૂપ છે, જે વસ્તુ નું વાસ્તવિક સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ ને અહિયાં સિદ્ધ કરવો. સમજાય છે. એક મત આત્માને અકર્તા માને છે, એક મત આત્માને ક્ષણિક માને છે, તો એક મત આત્માને અશુદ્ધ જ માને છે, તો એક મત એક જ આત્મા માને છે. સમજાય છે. એક જ બ્રહ્મા માને છે, એના જ આપણે બધા અંત છે એમ માને છે. એવા એકાંત મત, આત્માને કોઈ નિત્ય માને છે, આત્માને કોઈ ક્ષણિક માને છે, આત્માને કરતા માને છે તો કોઈ અકર્તા માને છે, કોઈ ભોગતા માને છે તો કોઈ એકાંત અભોગતા માને છે. પણ આપણે એકાંત મત વાળા નથી. કરતા છે તો ભોગતા પણ છે ને, કરતા છે તો અકર્તા પણ છે ને, ભોગતા છે તો અભોગતા પણ છે. અને આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ રૂપે છે, તો પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ રૂપે. તો અસ્થિ પણ છે, નાસ્તિ પણ છે, કરતાપણું પણ છે, અકર્તાપણું પણ છે, ભોગતાપણું પણ છે, અભોગતાપણું પણ છે, અંદરમાં સંસાર પણ છે, તો અંદરમાં મોક્ષ પણ થઈ શકે છે. તો સંસારનું કારણ પણ અંદરમાં છે, તો મોક્ષનો ઉપાય પણ અંદરમાં. બહુ ગજબ, એટલે કે જે સમજાવવા પરમાર્થ ને આ છ પદ ને આ છ સ્થાન ને સ્થાનક ને સમજાવીને શું સમજાવું છે? પરમાર્થ સ્વરૂપ, પરમાર્થ માર્ગ, મોક્ષ નો માર્ગ, નિશ્ચય મોક્ષ નો માર્ગ કોના આધારે પ્રગટ થશે? એવો આત્મા, એ માર્ગ, એનું કારણ, એ કાર્ય, એ સાધક દશા, એ સાધ્ય દશા, એ ધ્યેય તત્વ, એ બધું સમજાવું છે. કેટલા શબ્દ બોલી સમજાય છે? સમજાવવા પરમાર્થ ને. પરમાર્થ એટલે રિયલ સત્યાર્થ, પરમાર્થ એટલે ભૂતાર્થ, પરમાર્થ એટલે નિશ્ચય, પરમાર્થ એટલે ટ્રુ, પરમાર્થ એટલે જેમ છે એમ. તો જેવું સ્વરૂપ છે એને પણ સમજાવશે એવી રીતે કે જેવી રીતે છે, જેવું છે એ રીતે. એ સ્વરૂપ ને પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ છે, માર્ગ ને પણ જેમ છે એમ સમજાવશે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની મોક્ષ માર્ગ, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રિયલ મોક્ષ નો માર્ગ છે, ઉપાય છે, મોક્ષ નો ઉપાય છે. બેસિકલી સાત તત્વ ને સમજાવ. હવે મોક્ષ નો ઉપાય જે છે એ કયો તત્વ છે? મોક્ષ ઉપાય, મોક્ષ નો માર્ગ, ઉપાય એટલે માર્ગ, સમજને જ રાખે. મોક્ષ એ મોક્ષ છે, સમજાય છે? અને સંસાર છે, સંસાર, સંસાર છે એ આશ્રયબંધ તત્વ છે, સંસાર છે આશ્રય બંધ તત્વ છે. અને હું જીવ તત્વ છું, ના શરીર આદિ છે, અજીવ તત્વ છે. તો નિશ્ચય સમજાવવા પરમાર્થ ને કયા જ્ઞાની એ ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થ ને કયા જ્ઞાની એ ક્યાંય 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 એકાંત નું આપણે પોષણ કરતા હોઈએ તો એનો નાશ કરી અનેકાંત સ્વરૂપ ને સમજીને સમ્યક, સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત પણ પ્રગટ કરવું જોઈએ. પણ સમજાય છે? સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત એટલે સમ્યક દર્શન, એટલે સમ્યક જ્ઞાન, એટલે સમ્યક ચારિત્ર, એટલે રિયલ મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટેનો આખો ઉપાય. અને કોના આશ્રય થી પ્રગટ થશે એવો આત્મા, અને આત્માનું સ્વરૂપ કેવું છે, એ શું કરી શકે છે, એ શું ભોગવી શકે છે, એની મર્યાદા ક્યાં સુધી છે, એની સીમા ક્યાં સુધી છે, એની બાઉન્ડ્રી ક્યાં સુધી છે, એની સામર્થ્ય શું છે, એ ક્યાં જવાને લાયક છે, એ કઈ સ્થિતિમાં રહેવાને લાયક છે, એ અહીંયા સમજાવે. એ મોક્ષમાં જવાને લાયક છે, એ મોક્ષ સ્થિતિમાં રહેવાને લાયક છે. મોક્ષ એનો સ્વભાવ છે, મુક્ત એનો સ્વરૂપ છે, સ્વભાવથી મુક્ત છે. સ્વભાવમાં ક્યાં બંધન છે? દ્રવ્ય સ્વભાવ થી જુઓ તો ક્યાં બંધન છે? દ્રવ્ય સ્વભાવમાં નથી દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી નો કર્મ. દ્રવ્ય સ્વભાવમાં રાગાદી ભાવ નથી, દ્રવ્ય સ્વભાવમાં પર સંયોગ નથી, દ્રવ્ય સ્વભાવમાં ઉદય નથી, દ્રવ્ય સ્વભાવમાં નિમિત્ત નથી, દ્રવ્ય સ્વભાવમાં શરીર નથી, દ્રવ્ય સ્વભાવમાં સંયોગ નથી, દ્રવ્ય સ્વભાવમાં કર્મ નથી, દ્રવ્ય સ્વભાવમાં વિકાર નથી, દ્રવ્ય સ્વભાવમાં વિભાવ નથી, દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા નથી. તો એવો જે દ્રવ્ય સ્વભાવ છે જે મોક્ષ નું કારણ છે, કોના કારણે, કોના આશ્રયે મોક્ષ થશે, કોના આશ્રય થી જીવ મોક્ષ પ્રાપ્ત કરશે? દ્રવ્ય સ્વભાવના આશ્રય થી. તો પરમાર્થ સમજાવવા પરમાર્થ ને. પરમાર્થ એટલે મૂળ તત્વ, મૂળ માર્ગ, સાંભળો જીનનો રે, મૂળ તત્વ. તે મૂળ તત્વ ને અહિયાં સમજાવે, બરાબર છે? તો બે ગાથા થઈ 43-44. હવે 45 પર આવીએ. જો હવે શું થાય છે, ચાલુ અહિયાં શંકા, શિષ્ય હવે અહિયાં શંકા, શંકા ઉત્પન્ન કરે છે. અહિયાં શંકા ને રુદેશીએ શંકાની બદલે રુદેશી વારંવાર આશંકા શબ્દ નો પ્રયોગ કર્યો છે. આશંકા શબ્દ નો પ્રયોગ કેમ કર્યો છે? જે આપણે આમાં આજે જે છેલ્લી ગાથા લેશું ને 48 નંબર ની, એમાં છેલ્લી લાઈન જે છે એ છેલ્લી લાઈન ના આધારે આશંકા શબ્દ નો પ્રયોગ કર્યો છે. સમજાવો સદ ઉપાય એટલે પાત્ર શિષ્ય છે. સમજાવો સદ ઉપાય એ સમજવા એવો છે, સમજાય છે? સાચો માર્ગ, સાચું સ્વરૂપ, સાચું તત્વ સમજવું છે. આશંકા છે, શંકા છે, પોતા સંબંધી આત્મા સંબંધી સમજાય છે, પરંતુ સમજાવો સદ ઉપાય, એટલે સમજાવો અમારી શંકા આશંકા ને દૂર કરો, સમજાય છે, એ રીતની આખી અહિયાં વાત છે. તો આજે ચાર ગાથા આપણે લેવાની છે, બે થઈ ગઈ, આપણે આજે છ ગાથા લેશું. તો આજે ચાર ગાથા આપણે લેવાની છે, એમાં શંકા ઉત્પન્ન કરી છે શિષ્ય. કૃપાળુદેવે જ લખી છે આખી આત્મસિદ્ધિ ને, કૃપાળુદેવે આ પ્રકારની શંકા પોતે શિષ્ય બનીને ઉત્પન્ન કરી છે. શિષ્ય બનીને એટલે કે શિષ્યોના જીવોના, સંસારી જીવોના, મુમુક્ષુઓના જ્ઞાન, એટલે શું કહેવાય, અંતરંગમાં આ પ્રકારની અગર કોઈ પણ પ્રકારની શંકા હોય, સમજાય છે, કે આવી શંકા થઈ શકે, પોસિબલ છે કે આવા પ્રશ્ન, આવી શંકા, આવી આશંકા થઈ શકે, તો કેવા પ્રકારની શંકા થઈ શકે, કેવા પ્રકારની આશંકા થઈ શકે, તો એને અહીંયા કહે છે. અને પછી આગળ 49 નંબરની ગાથાથી એનું સમાધાન સદગુરુ બતાવે છે, બરાબર. હવે જો આપણે આ શંકા આશંકાની વાત જોઈએ આત્માના, હવે આજે છ પદ છે ને, છ પદ જે લીધા ને આપણે, આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષ ને મોક્ષ નો ઉપાય છે. તો સૌથી પહેલા જે આત્મા છે એ સંબંધી અહીંયા શંકા ઉભી ગઈ કે છે સંબંધી શું શંકા થઈ શકે, છે એમાં કોઈ ડાઉટ નથી, સમજાય છે, એમાં કોઈ ડાઉટ નથી, તું માને કે ના માને. નાસ્તિક, નાસ્તિક જે મત છે એ આત્માને નથી માનતા, આત્માના અસ્તિત્વને જ નથી માનતા. આપણે બોલ્યા ને આત્મા છે તે નિત્ય છે, નાસ્તિક મત કે છે આત્મા, બોલે છે આત્મા, કહે છે આત્મા, આવો આવો ભાવ આત્માને થયો, પણ એના માન્યતામાં એ એમ માને છે કે આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી, બરાબર. તો હવે શું અહીંયા કે છે જો, તો એ પ્રકારે આત્માના હોવાપણારું પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે. કઈ શંકા ઉભી કરે છે? હોવાપણા સંબંધી શંકા ઉભી કરે છે. જ્યાં સુધી હોવાપણા સંબંધી અંદરમાં શંકા હશે, જો આપણા અંદરમાં પણ ખૂણે ખાચરે, ખૂણે ખાચરે ક્યાંય આવી શંકા આશંકા, આપણા સંબંધી, આપણા અસ્તિત્વ સંબંધી, આપણા નિત્યપણા સંબંધી, આપણા કરતા મોક્ષતા સંબંધી, સમજાય છે, આપણા મોક્ષ અને મોક્ષના ઉપાય સંબંધી, ક્યાંય પણ અંદરમાં, ક્યાંય પણ અભિપ્રાયમાં, ખૂણે ખાચરે પણ ક્યાંય આ પ્રકારની શંકા આશંકા હોય, તો આ પ્રકરણને ભણીને આપણે એને દૂર કરીએ. આપણે ટોટલી જે આપણું અસ્તિત્વ શરીરને લઈને, શરીરથી માનીએ છીએ, એની માન્યતા અહીંયા તોડાવી, કારણ કે શંકા પણ એ ટાઈપની છે, સમજાય છે. તો શરીરથી આપણે આપણું અસ્તિત્વ માનતા હોય, સંયોગોથી આપણે આપણું અસ્તિત્વ માનતા હોઈએ, આપણું અસ્તિત્વ પોતાથી, પોતાના સ્વભાવથી, પોતાના ખરા સ્વરૂપથી, પરમાર્થ સ્વરૂપથી ના માનતા હોઈએ, તો આપણે પણ અંદરમાં ક્યાંય કા એકાંત મત વાળા, આપણા અભિપ્રાયમાં પણ ક્યાંય કા એકાંત મત છે, સમજાય છે, ખ્યાલ આવે છે. જો હવે શંકા કે છે 45 નંબરની ગાથા જો, નથી દ્રષ્ટિમાં, હવે આ શિષ્ય આ પ્રકારની શંકા કરે છે, શું કરે છે, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. જીવ સંબંધી એના હોવાપણા સંબંધી, એના અસ્તિત્વ સંબંધી અને એની મોજૂદગી સંબંધી, હયાતી સંબંધી પહેલી શંકા કરે છે, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. ભાઈ તમે આત્મા 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 કરો છો, પણ જેમ અમને આ પેન્સિલ દેખાય છે, આ દ્રષ્ટિમાં અમને, દ્રષ્ટિ એટલે અમારા જ્ઞાનમાં, દ્રષ્ટિ એટલે જ્ઞાન, અહીંયા જ્ઞાન, નથી દ્રષ્ટિમાં આવતો એટલે જ્ઞાનમાં, તો જેમ આ પેન્સિલ અમને અમારા જ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે, દેખાય છે, સમજાય છે, તો આ પેન્સિલ છે, આ બુક છે, આ લેપટોપ છે, આ મોબાઈલ છે, સમજાય છે, આ બધી વસ્તુ જેવી રીતના અમને જણાય છે, દેખાય છે, દ્રષ્ટિગોચર થાય છે, અમારા જ્ઞાનનો વિષય બને છે, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાનનો વિષય બને છે. તો નથી દ્રષ્ટિ, આત્મા તમે આત્મા કહો છો, પણ અમારી દ્રષ્ટિમાં નથી આવતો, નથી જણાતું રૂપ, અમને એનું કોઈ રૂપ, જેટલા પેન્સિલનું રૂપ કે છા, આ આખી પેન્સિલ છે, આ આ કંપનીની પેન્સિલ છે, આનું રૂપ એટલે આનું ઇન એન્ડ આઉટ આપણને ગણાય છે ને, કોઈ સમજાય છે, આનું ઇન એન્ડ આઉટ, આ કયા મટીરિયલ થી બની છે, આનો કલર કેવો છે, આનો શેપ આવો છે, પણ આ જૂની છે, આ નવી છે, તો ઇન એન્ડ આઉટ આપણને આનું રૂપ દ્રષ્ટિમાં આવી રહ્યું છે, જણાઈ રહ્યું છે, પદાર્થ રહ્યો છે, એનું અસ્તિત્વ જણાઈ રહ્યું છે, એનું હયાતી પણ જણાઈ રહ્યું છે, એનું પરમન જણાઈ રહ્યું છે. આ જૂની થઈ ગયા, નાની થઈ ગઈ, આ બટકી ગઈ, આની પોઈન્ટેડ પોઈન્ટ પોઈન્ટ છે, પોઈન્ટ નથી, લખાય છે નથી લખાતું. તો જે આ સંબંધી અમને સ્પષ્ટ પદાર્થો સંબંધી જ્ઞાન થાય છે, એવી રીતના અમને આત્મા આત્મા તમે કરો છો, પણ અમને આત્મા નથી દ્રષ્ટિમાં આવતો, નથી એનું રૂપ જણાતું, નથી એનું લક્ષણ જણાતું. ગુરુદેશનું પ્રવચન વાંચો, ગુરુદેશ આ બધા પ્રશ્ન ઉભા કર્યા કે શિષ્યના શંકા કેમ થાય છે, કારણ કે કહે છે કે અમને એનું અલગથી કોઈ લક્ષણ નથી જણાતું, રૂપ નથી જણાતું, દેખાતું નથી. હવે તું ઇન્દ્રિયના માધ્યમથી અતિન્દ્રિય આત્માને જાણવાની કોશિશ કરે અને તને ઇન્દ્રિયથી દેખાય છે આ બધી વસ્તુ એમ તને આત્મા દેખાય અને તું આત્માને માને તો તું બહુ મોટી ગફલતમાં છે. કારણ કે આ ઇન્દ્રિયના વિષય પદાર્થ છે એટલે તને જણાય છે, આ ઇન્દ્રિય ગમ્ય પદાર્થ છે, રૂપી પદાર્થ છે, મૂર્તિક છે, જળ છે, એટલે તને આ સ્થૂળ સ્કંદ છે એટલે તને ઇન્દ્રિયના માધ્યમથી તને આ પદાર્થ જણાય છે. પણ આત્મા એવો નથી કે તને ઇન્દ્રિયના માધ્યમથી જણાય, આત્મા એવો નથી કે તને ઇન્દ્રિયના માધ્યમથી અનુભવાય, આત્મા એવો નથી કે ઇન્દ્રિયના માધ્યમથી દ્રષ્ટિગોચર થાય, આત્મા એવો નથી કે ઇન્દ્રિયના માધ્યમથી એનું રૂપ જણાય. આત્મા તો અતિન્દ્રિય મહાપદાર્થ છે, એટલે અતિન્દ્રિય મહાપદાર્થ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જણાશે, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા વેદાશે, અતિન્દ્રિય જ્ઞાનમાં અનુભવમાં આવશે. આત્મા ઇન્દ્રિય ગોચર પદાર્થ છે. સમજાય છે? હવે એ આ તો અહિયાં તો આપણે આજે શંકા લઈએ છે, નેક્સ્ટ ટર્નમાં આપણે કૃપાળુ દેવના મોડે સાંભળશું કે એ આ શંકાનું સમાધાન કેવી રીતે કરે. આજે તો આપણે શંકા જોઈ રહ્યા છે ને, આપણે આપણી રીતે આપણી શક્તિ પ્રમાણ આપણે એનું સમાધાન આપણે સમજી રહ્યા છીએ, પણ મૂળ સમાધાન તો હવે નેક્સ્ટ ગાથાઓમાં આવશે. આજે તો આપણે શંકા સંબંધી આપણે ચાર ગાથા કરવાની. તો પહેલી ગાથા સમજાય નથી, પહેલી ગાથાની પહેલી બે લાઈન લીધી, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું. કોણ નથી આવતો? પેલા લીધું ને, આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કરે. હોવાપણારૂપ આત્મા છે એ સંબંધિત શંકા છે. હવે છે સંબંધિત શંકા હોય, અગર માનતો જ ન હોય તું આત્માને ને એના અસ્તિત્વને, તો તું નિત્યપણાને કેવી રીતના માનશે? તું છે જ નથી માનતો તો નિત્ય રહેશે એ વાક્યા છે. તું છે એ જ નથી માનતો તો પછી એના ગુણ પર્યાયની, ધર્મ શક્તિ સામર્થની, મોક્ષની ને મોક્ષના માર્ગની ને મોક્ષના ઉપાયની એ બધી ચર્ચા ક્યાં ક્યાં? પદાર્થને તો માનવો પડશે ને, તો એના નિત્યપણાને માનશું, તો એમાં રહેલા બીજા ધર્મોને માનશું, તો એમાં રહેલા પરમને માનશું, તો ક્રમબદ્ધ પર્યાયને માનશું, તો એનાથી ભિન્ન પદાર્થને માનશું. બે પદાર્થ ઉભા થશે, છ પદાર્થ ઉભા થશે, નવ તત્વો ઉભા થશે, નવ પદાર્થ ઉભા થશે, છ દ્રવ્ય ઉભા થશે. ક્યારે? કે જયારે એક એક દ્રવ્યના અસ્તિત્વને માનશું. અહીંયા તો આત્માની વાત ચાલે છે, છ દ્રવ્યના અસ્તિત્વની વાત છે. કે એક આત્માના અસ્તિત્વને માને છે તો બીજા પાંચ દ્રવ્યના અસ્તિત્વને પણ માને, અને પાંચે અને છ દ્રવ્યની સ્વતંત્ર સત્તાને માને, એના સ્વતંત્ર ગુણધર્મને માને, એના સ્વતંત્ર પણમનને માને, એની સ્વતંત્ર યોગ્યતાને માને. સમજાય છે? તો આત્મા છે એ વાત પહેલા સ્વીકાર કરી. દિવસમાં કેટલી વાર આપણે લઈએ છીએ વાત, કે 10, 5, 15 વાર વધારે કદાચ એક આત્માથીના જીવનમાં તો દિવસમાં કેટલીય વાર એક હું આત્મા છું, હું જ્ઞાયક છું, મારું ત્રિકાળ અસ્તિત્વ છે. સમજાય કે એ પ્રકારનો ભાવ, એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારની આત્માની ઉર્ધ્વતા, આત્માની મહિમા, એના અસ્તિત્વની ઉર્ધ્વતા, સમજાય કે પરથી ભિન્ન પોતાના અસ્તિત્વનું ઉભું કરવું, ન્યારો જોવો પોતાને, પરથી ભિન્ન ન્યારો, અત્યંત ભિન્ન, અત્યંત અભાવ છ દ્રવ્યની વચ્ચે છે એવો આપણને અંદરમાં નિરંતર અભ્યાસ ચાલે છે. વાંચી લીધું, સાંભળી લીધું, એ તો બધા વાંચી લીધું ને સાંભળી બધાને ખબર છે, પણ એ પ્રકારનો આખો અભ્યાસ અગર માનતા હો તો એની શું કહેવાય દ્રઢતા આવી જાય. શાસ્ત્રના આધારે માનો કે હા આત્મા છે, તો એ સંબંધીની નિશંકતા પોતાને અંદરથી આવી જોઈએ કે હા હું છું આત્મા છે, હું છું, હું આત્મા છે, હું મારું અસ્તિત્વ છે, મારા ગુણધર્મથી મારું અસ્તિત્વ છે, હું જીવત્વ ચૈતન્ય ભાવ ક્રાંતિ જીવા વાળો જીવત્વ શક્તિ આદિ અનંત શક્તિનો ધારક છું. સમજાય છે? અનંત ધર્મ મારામાં વસે છે એવો હું ધર્મી છું. તો એ પ્રકારે અહીંયા આપણે શંકા જોઈએ છે. તો પહેલી શંકા જોઈ, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું, બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. કોઈ બીજો એમને અનુભવ પણ નથી થતો, આત્માનો અનુભવ નથી થતો, રૂપ નથી જણાતું, દ્રષ્ટિમાં નથી આવતો, જ્ઞાનમાં નથી આવતો, દેખાતો નથી, જણાતો નથી, કોઈ બીજો અનુભવ નથી થતો. તો તેથી ના જીવ સ્વરૂપ એટલે ખરેખર આત્મા નામનો કોઈ પદાર્થ છે એવું અમને લાગતું નથી. તેથી ના જીવ સ્વરૂપ હવે આ તો આપણે કહીએ ને નાસ્તિક, નાસ્તિક મત થઈ જાય. અગર તું આત્માને જ નહીં માને, એના અસ્તિત્વને જ નહીં માને તો નાસ્તિક વાળી થઈ જશે, નાસ્તિક મત થઈ જશે. ખ્યાલ આવે છે? તો એ રીતે શું કે છે, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. એટલે જીવ નું કોઈ એવું અલગ સ્વરૂપ અમને ખ્યાલમાં નથી આવતું એટલે અમે નથી માનતા. હવે જેના પછીની ગાથા પણ આનાથી કનેક્ટેડ છે. અથવા દેહ જ તેથી ન જીવ સ્વરૂપ. તો હવે અમે આત્માને એટલે કે આત્માના અસ્તિત્વને અમારા જ્ઞાનમાં આત્માનું પિક્ચર શું છે તો શંકા કે એટલે કે બીજી ગાથામાં કહે છે કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એમ ધાણ. બહુ સરસ ગાથા છે આપણે. એટલે હવે શું કે છે શિષ્ય, અથવા દેહ જ આત્મા એટલે અમે આત્માને દેહથી ભિન્ન કોઈ આત્મા છે એવું અમે નથી માનતા. અમે તો દેહને જ આત્મા માનીએ છીએ કારણ કે અમને તો દેહ જ દેખાય છે. અમને શું દેખાય છે? દેહ દેખાય છે. આ શરીર દેખાય છે. આ મૂર્તિક પદાર્થ દેખાય છે. આ પૂતગલનો સ્કંદ દેખાય છે અને એને જ અમે શું માનીએ છીએ? આ જ આત્મા છે. કારણ કે રુદ્રજીના પ્રવચનમાં બહુ સરસ ખુલાસો છે કે કેમ આ શરીરને જ આત્મા માને છે, કેમ માને છે શરીરને જ આત્મા. અનાદિકાલથી આપણે શું કરતા આવ્યા છે? પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ રહ્યા છે ને. તો પ્રાપ્ત પર્યાયમાં તન્મય કેમ થઈ રહ્યા છે કે પ્રાપ્ત પર્યાય એટલે જે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે, સામાન્ય ધ્યાનથી, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એટલે કે જે શરીર પ્રાપ્ત થયું આત્માના સંયોગમાં, જે શરીર આવ્યું એ કીડો થયો, બાથરૂમમાં મળીને પેટ કીડો થયો, તો એ કીડામાં ગયો જન્મ્યો એ સમયથી એ કીડાના શરીરમાં એનું એકત્વ થઈ ગયું, એ પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ ગયો. કેમ? કારણ કે અનાદિકાળનો એવો મિથ્યા અભિપ્રાય અંદરમાં ચાલી રહ્યો છે કે આ દેહ અને આ ઇન્દ્રિય અને આ ઇન્દ્રિયના માધ્યમથી જે બાહ્ય પદાર્થ દેખાય છે એ જ હું છું, એ જ આત્મા છે. એમાં જ પોતાનું અસ્તિત્વ પણ માની લે, એને જ આત્મા માની લે. ગુરુદેશીના પ્રવચનમાં કહે છે, તમે વાંચો તમે ગુરુદેશીના પ્રવચન, તો કે આ ઇન્દ્રિયના માધ્યમથી આ બધું દેખાય છે ને એટલે ઇન્દ્રિય આત્મા છે અને ઇન્દ્રિયથી બનેલું આ શરીર છે, ઇન્દ્રિયથી બનેલું શરીર છે અને આ ઇન્દ્રિયથી આ બધું દેખાય છે. ઇન્દ્રિય નિમિત્ત છે, ઇન્દ્રિય જ્ઞાન થાય છે, ઇન્દ્રિય માધ્યમ છે, સમજાય છે? ઇન્દ્રિયના વડે આ બધું જણાય છે એટલે ઇન્દ્રિય ઇન્દ્રિય ઇન્દ્રિયથી બનેલું જે શરીર છે એમાં એકત્વ કરે. ઇન્દ્રિયના માધ્યમથી આ પર પદાર્થ ગણાય છે અને આ પર પદાર્થમાં સુખ બુદ્ધિ પડી છે અને આ સુખ બુદ્ધિ પરમાં પડી છે તો પરની પ્રાપ્તિ, સંયોગોની પ્રાપ્તિ, સમજાય છે? આ ઇન્દ્રિયના માધ્યમથી થાય છે. આ ભોજનની પ્રાપ્તિ રસના માધ્યમથી થાય છે, શબ્દોની પ્રાપ્તિ કર્ણના માધ્યમથી થાય છે, આ બાહ્ય પદાર્થોને જોવાનું ચક્ષુના માધ્યમથી થાય છે, સૂંઘવાનું નાકના માધ્યમથી થાય છે, સમજાય છે? તો એ ઇન્દ્રિયથી બનેલું જે શરીર છે એને શું કરે છે? આત્મા માને છે. અજ્ઞાની જીવ શું કે છે? અથવા દેહ છે આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ. આ દસ પ્રાણ, દસ પ્રકારના પ્રાણ છે ને, દસ પ્રકારના પ્રાણ, પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાય, આયુ અને શ્વાસેશ્વાસ. હું જીવીશ, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. તો આયુ, આયુ આ શરીર અને આત્માનો જે સંયોગ છે એમાં આત્માની ખબર નથી, શરીરમાં જ એકત્વ છે અને શરીરને પોતાનું માને છે અને શરીરના નાશમાં પોતાનો નાશ અને શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ. આ ઇન્દ્રિયમાં કઈ ખરાબી આવી તો મારી હાનિ થઈ, મને આવું થયું, જો મારા કાન બગડી ગયા, જો મારી આંખ બગડી ગઈ, હવે તો મારી આંખ નથી ચાલતી, હવે તો મારા કાન નથી ચાલતા, કોઈ સમજાય છે? હવે તો મારાથી બોલાતું નથી, હવે તો મારાથી કઈ વિચાર નથી થતો કે શું શું કરવું ને શું ન કરવું. તો જે દ્રવ્ય મન છે, જે દ્રવ્ય ઇન્દ્રિય છે, એનાથી બનેલું જે શરીર છે, જે પ્રાણ છે, જે મન છે, વચન છે, કાયા છે, જળ છે, પુદગલ છે, આત્માથી ભિન્ન છે, અત્યંત ભિન્ન છે, પરંતુ એને જ આત્મા માની બેસે છે. કારણ કે આ ઇન્દ્રિય ગમ્ય છે, આ સ્થૂળ છે, આ પુદગલ છે, આપણને દેખાય છે, અને આત્મા આનાથી ભિન્ન સૂક્ષ્મ અતિન્દ્રિય મહાપદાર્થ અમૂર્તિક અરૂપી છે. એટલે આપણને ઇન્દ્રિય ના માધ્યમથી નથી ગણાતો. એટલે આ શિષ્ય છે, એટલે કે શંકાકાર છે, એ આત્માને માનતો નથી, અને દેહ ને આત્મા માને છે, અને ઇન્દ્રિય પ્રાણ ને આત્મા માને. મિથ્યા જુદો માનવો, પાછું કે છે કે અગર આનાથી ભિન્ન અગર કઈ માનો છે તો મિથ્યા છે. આ માનવું મિથ્યા છે કે આનાથી જુદું માનવું મિથ્યા છે? તું શરીર ને આત્મા માને છે એ મિથ્યા છે. ખરેખર તો એ મિથ્યા છે ને કે તું શરીર ને આત્મા માને છે. તો અહીંયા કે છે મિથ્યા જુદો માનવો, એટલે ઇન્દ્રિય થી, દેહ થી, પ્રાણ થી, મન વચન કાય થી, આયુ અને શ્વાસે શ્વાસ થી અગર તું આત્મા ને કઈ અલગ માને છે તો તારું મિથ્યાત્વ છે. અરે તારું મિથ્યાત્વ છે એ તો અનાદિકાળ થી આ ખોટું મિથ્યાત્વ ચાલુ આવ્યું છે, એને પુષ્ટ કરે છે. મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. કોઈ બીજું કોઈ એંધાણ લક્ષણ, એંધાણ એટલે લક્ષણ, ઓળખાણ, એંધાણ. એંધાણ એટલે એક ગુજરાતી વર્ડ છે, એકદમ પ્યોર. એંધાણ એટલે લક્ષણ, ઓળખાણ, સમજાય છે? તો કોઈ આનાથી જુદો કોઈ દેખાય છે? આત્મા દેખાય છે, દેખાય છે. હમણાં પ્રેક્ટિકલી જો તમે સંખ્યા વ્યાજબી છે, કારણ કે શરીર, ઘર, કુટુંબ, પરિવાર, આ બધા સહયોગ દેખાય છે. તો આનાથી જુદો આત્મા, એનું કોઈ લક્ષણ, એનું કોઈ એંધાણ, એનું કોઈ રૂપ અમને તો દેખાતું જ નથી. ક્યાં છે આત્મા? છે ક્યાં? અમને તો અહીંયા બધી તમને લિસ્ટ બનાવવાનું કે આ રૂમ માં કેટલી વસ્તુ છે, ફટાફટ ફટાફટ લખી નાખશો ને, આ પ્રેમ છે, આ બધી વસ્તુઓ છે, જે દેખાય છે બધું ફટાફટ લખી નાખશો. બોલો, પણ હવે શું કહો? હવે ઉત્તર તમને કહી દો, આપણે કૃપાળુ દેવ ના મોડે સાંભળશું નેક્સ્ટ વીક માં. ખરેખર આ બધું જેમાં જણાય છે, જે જાણે છે, સમજાય છે, એને અગર તમે ઉભો નહીં કરો, નહીં માનો, નહીં સ્વીકારો, તો ખરેખર પોતાના આત્મા નું જ્ઞાન, આત્મા, આત્માનું અસ્તિત્વ, જ્ઞાનનું અસ્તિત્વ, અનંત ગુણોના અસ્તિત્વમય આત્મતત્વને નહીં માનો તો કેવી રીતના માર્ગ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે, આનંદ પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે, મોક્ષનો ઉપાય પ્રાપ્ત થશે? એટલે શંકા કેવી છે? આ અનાદિકાળ નું મિથ્યાત્વ છે. એટલે માટે કૃપાલુદેવ આવી શંકા ઉભી કરી, આવો પ્રશ્ન ઉભા કર્યા કે કોઈના અગર જ્ઞાનમાં, માન્યતામાં ચાલતું હોય કે હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું આત્મા આ જ છે, આત્મા આ જ છે, હું ગોરો, કાળો, ગાળો, પતલો, સમજાય છે, આ દેહ ના રૂપ ને જ પોતાનું રૂપ માનતો હોય તો ખરેખર તારી માન્યતા મિથ્યા છે. બઉ સરસ આ બે ગાથા છે. હવે જો આપણે છેલ્લી બે ગાથા લઈએ, બે ગાથા છે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી ગણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ કરો. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એના. આનાથી જુદો તું કઈ માને છે તો તું મિથ્યાથી છે. હવે એ મિથ્યાત્વને આગળ દૂર કરશે. આ શંકા ઉભી કરીને, આશંકા ઉભી કરીને સમાધાન કરાવો. અનાધિકારના આપણા મિથ્યાત્વને તોડાવશે, અનાધિકારના આપણા અજ્ઞાન ભાવને તોડાવશે, અનાધિકારની આપણી ઉલટી માન્યતાને તોડાવશે. જે શરીર, ઇન્દ્રિય અને પ્રાણ, જે રૂપી, મૂર્તિ, જળ, ભિન્ન જાતિના પદાર્થોમાં આપણે આપણું એકત્વપણું કરી બેઠા છે, આપણી માન્યતા કરી બેઠા છે, આપણા સ્વરૂપને આપણે એમાં માનીએ છીએ, એ તારું સ્વરૂપ ખરું નથી, એ આપણને આગળ સમજાવ. જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુખનન, પહેલી ગાથા લખી, જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુખનન. તો ઇન્દ્રિય તારું સ્વરૂપ છે, આ દસ પ્રાણ તારું સ્વરૂપ છે. તું દસ પ્રાણ થી જીવે છે કે ચૈતન્ય ભાવ પ્રાણ થી જીવે છે? તું ઇન્દ્રિય થી જીવે છે કે તું અતિન્દ્રિય મહા પદાર્થ છો? તો તારા અસ્તિત્વ થી જીવે. શરીર તો અહીંયા છૂટી જાય છે, શરીર તો અહીંયા રહી જાય છે, શરીર તો રાખ થઈ જાય છે, શરીરની તો અવસ્થા બદલાય છે, એનો તો વિયોગ થઈ જાય છે, એનો તો સંયોગ છે, એનું તો પણમન છે. કયા શરીરના પણમન ને તું કરે છે ને ભોગવે છે ને અટકાવી શકે છે, લાવી શકે છે, ફેરવી શકે? ખરેખર તું પોતાને શરીર માને છે, ઇન્દ્રિય માને છે, દસ પ્રાણ વાળો માને છે, એ જ તારી સૌથી મોટી મિથ્યા માન્યતા. અને તું એને જ તારું સ્વરૂપ માનતો હોય તો દિલ્હી બહુ દૂર છે, મોક્ષ બહુ દૂર છે, મોક્ષનો ઉપાય બહુ દૂર છે, સમ્યક દર્શન બહુ દૂર છે. હવે જો આગળની ગાથા, વળી જો આત્મા હોય તો, હવે શંકા પાછી શંકા ઉભી કરે, તમે આત્મા 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 કરો છો, અગર હોય તો વળી જો આત્મા હોય તો જણાય તે નહી કેમ, અગેન કેમ ના જણાય, અગર હોય તો કેમ નથી જણાતો. આ પેન્સિલ જણાય છે, આ બુક જણાય છે, સ્પષ્ટ આવડાની જેમ હાથમાં રાખેલા આવડાની જેમ બધી વસ્તુ સ્પષ્ટ જણાય. જણાય જો તે હોય તો ઘટપટ આદિ તેમ, ઘટપટ ઘટપટ એટલે કે ઘડો છે, પટ છે, સમજાય છે, આ બુક છે, આ પેન છે, આપણી સહયોગમાં જે પણ આજુબાજુમાં વસ્તુઓ છે એ જેમ જણાય છે એમ આત્મા કેમ નથી જણાતો. વળી જો આત્મા હોય તો, પોઈન્ટ પકડાય છે, વળી જો આત્મા હોય તો આત્મા જણાતો કેમ નથી, જેમ આ બધું જણાય છે એમ આત્મા કેમ નથી જણાતો. આત્માને એ આ બધા પદાર્થોની જેમ જાણવા માંગે, પણ આ બધા પદાર્થોની જેમ આત્મા નહીં જણાય. આ પદાર્થ રૂપી છે, આ પદાર્થ મૂર્તિક છે, આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છે, આત્મા અતિન્દ્રિય જ્ઞાન થી જણાય એવો પદાર્થ છે, અનુભવાય એવો પદાર્થ છે. હમણાં અનુભવ પ્રત્યક્ષ થશે, કેવળ જ્ઞાન થશે એટલે પ્રદેશ પ્રત્યક્ષ થશે, હમણાં વેદન પ્રત્યક્ષ છે, અનુભવ થશે. જેવી રીતના આંધળો વ્યક્તિ હોય અને એની સામે તમે સાકર મૂકો તો એને સાકર દેખાતી નથી, પણ એને સાકર નો અનુભવ થાય છે ને કે મીઠું, અચ્છા અનુભવ મીઠો 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 છે, આ મીઠું છે, સ્વીટ પદાર્થ છે, તો એને એને વસ્તુ તો નથી દેખાતી પણ એને અનુભવ થયો ને એનો, સ્વીટનેસ નો, મીઠાસ નો. તો એવી રીતના આત્મા આ પેન્સિલ અને બુક ની જેમ નહીં જણાય પરંતુ એનો અનુભવ થશે, અતિન્દ્રિય જ્ઞાન માં અતિન્દ્રિય આનંદ ની ઉત્પત્તિ થશે. યુ ડોન્ટ એક્સપેક્ટ કે આત્મા ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિયના માધ્યમથી સમજાશે, શાસ્ત્રોના માધ્યમથી એનું સ્વરૂપ સમજાશે, પરંતુ આત્મા અતિન્દ્રિય જ્ઞાન થી જણાશે. કારણ કે આત્મામાં કોઈ ઇન્દ્રિય નથી, આત્મામાં કોઈ પર પદાર્થ નથી, આખા પર પદાર્થ થી ભિન્ન, પર્યાય થી ભિન્ન, સંયોગ થી ભિન્ન, રાગ દ્વેષ વિકાર ભાવ થી ભિન્ન, એક શુદ્ધ ચૈતન્ય અસ્તિત્વ ને લઈને બેઠો એવો અનાદિ અનંત કારણ પરમાત્મા ધ્રુવ તત્વ છે, કુટસ્થ અપરિણામી અનંત ગુણ શક્તિ સામર્થ્ય ભરેલો ઇન્દ્રિય થી પાર અતિન્દ્રિય મહાપદાર્થ. ડાયરેક્ટ જ્ઞાન ઇન્દ્રિયોનો અવલંબન લીધા વગર જ્ઞાન ડાયરેક્ટ આત્માને જાણશે, આત્મા થી આત્માને, આત્મા વડે આત્માને જાણી શકે એવી આત્માના જ્ઞાનમાં આત્માની સામર્થ્ય, જેમાં ઇન્દ્રિયની કોઈ અવલંબનતા નથી, જરૂરત નથી, મદદ નથી, મદદની જરૂર ના. સમજાય છે? તો કેટલી આ ગાથા જો 47, વળી જો આત્મા હોય તો જણાય તે રહી કે, હવે બધાના ઉત્તર આપશે. આ બધી શંકા ઉભી કરી, આ બધા પ્રશ્ન ઉભા કર્યા, હવે આ બધાના ઉત્તર આપશે આગળ કૃપાનુદેવ. એક એક ના તર્ક સાથે, યુક્તિ સાથે, લોજિક સાથે ઉત્તર આપશે. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ, ઘટપટ આદિ ની જેમ અગર અમને આત્મા જણાય તો અમે આત્માને માનીએ, અધરવાઇઝ અમે આત્માને નહીં માનીએ. અમે આ શરીરને અને આ ઇન્દ્રિયને આત્મા માનશું, કારણ કે આનાથી ભિન્ન અમને કોઈ આત્મા, એનું એંધાણ, એનું લક્ષણ, એનું ભોવાપણું, એનું રૂપ અમને નથી દેખાતું. અમને જે દેખાશે એને અમે માનશું, અમે આ બુકને માનશું, અમે આ લેપટોપ ને માનશું, અમે આ સ્ટેન્ડ ને માનશું, અમે આ મોબાઈલ ને માનશું, અમે આ શરીર ને માનશું, અમે આંખ ને કાન ને માનશું. કેમ? કારણ કે અમને જણાય છે, અમને દેખાય છે, પ્રત્યક્ષ છે, એટલે અમારી સામે જે વસ્તુ છે એને અમે માનશું. પણ જે અમારી સામે નથી એને અમે નહીં માનીએ. અચ્છા, એનો મતલબ કે તમે હવા ને નથી માનતા ને? હવા, હવા તમને નથી દેખાતી? હવા દેખાય છે કોઈને? હવા, હવા એટલે વિન્ડ, જે હવા હોય, એ હવા દેખાય છે? ફીલ થાય છે તો માનો છે? બહુ હવા, શું હવા ચાલે છે? ઠંડી દેખાય છે? ઠંડી બોમ્બે માં બહુ ઠંડી પડે છે ને, તો ઠંડી દેખાય છે? ક્યાં છે ઠંડી? દેખાવ મને, દેખાડો ઠંડી, દેખાડો. હવા છે, આ ઠંડી છે, આ બધું પૂદગલ છે. હું તમને પૂદગલ તમને નથી દેખાતું તો પણ તમે માનો છો કે ઠંડી, બહુ ઠંડી પડે છે, બહુ ગરમી પડે છે, બહુ ઠંડી પડે છે, તો એક તમે માનો છો ને, ઠંડી દેખાતી નથી પણ ફીલ થાય છે. શું હવા ચાલે છે? હવા ફીલ થાય છે. તો જે દેખાતી નથી અને જે ફીલ થાય છે એને તમે અલૌકિક માં પણ માનો છો, તો આ તો અલૌકિક લોકોત્તર માર્ગ છે. તો આત્મા તો તમને આ બુક પેન ની જેમ દેખાવાનો જ નથી, તો તમે એને નહીં માનો તો કેમ થાય? અનુભવ ગોચર છે એમ તો માનો, સ્વાનુભૂતિ આજે ખાસ છે. અનંત આત્માઓ આત્માનો અનુભવ કરીને આત્મામાં સમાઈને આત્મામાં રમીને અનંત કાળ આત્મામાં વસી રહ્યા છે સિદ્ધાલયમાં. એવા અનંત સિદ્ધોને તો માનો, નમો સિદ્ધાંત બોલો છો, નમો અનંતાનંદ તો બોલો છો, પંચ પરમેશ્વરીને તો કહો છો, યાદ કરો છો નમોકાર મંત્ર, પરંતુ એ જેના આશ્રય થી આ પાંચ પદ પ્રગટ થયા છે એવા આત્માને કારણ પરમાત્માને નહીં માનો તો કેમ થાય? તો એનો મતલબ તો પંચ પરમેશ્વરીને નથી માનતા, અગર આત્માને નથી માનતા તો પછી બધા પર ક્રોસ ને, તો પછી તે છ દ્રવ્ય ને ક્યાં માઈ નાખે? આત્માને ના માઈનો તો તે કોઈને નથી મળે. તને કોઈ ની ખબર નથી, તને કોઈ નો સ્વીકાર નથી, તને કોઈ ના અસ્તિત્વ ની ખબર નથી. કારણ કે તું તો અથવા દેહ જ આત્મા, પણ દેહ આત્મા છે જ નહીં. અથવા ઇન્દ્રિય પ્રાણ, અરે ઇન્દ્રિય પ્રાણ આત્મા છે જ નહીં. આત્મા તો દેહ થી ભિન્ન છે, ઇન્દ્રિય થી ભિન્ન છે, પ્રાણ થી ભિન્ન છે, આયુ થી ભિન્ન છે, શ્વાસોશ્વાસ થી ભિન્ન છે, મન વચન કાયા થી ભિન્ન છે. જે છેલ્લી ગાથા, માટે છે નહીં આત્મા, વાહ, મિથ્યા મોક્ષ ઉપાય. રુદ્રજી કહે છે પ્રવચનમાં, આ ગાથાના પ્રવચનમાં, માટે છે નહીં આત્મા, એટલે પહેલી શંકા કહી, માટે છે નહીં આત્મા, આત્મા છે નહીં આત્મા. કૃપાળુદે કહે છે આત્મા છે, અને એ કે છે માટે છે નહીં આત્મા, અને પછી નિત્ય મોક્ષ ઉપાય, અને છેલ્લી જે છ પદ છે એમાં આત્મા છે અને મોક્ષ છે ને મોક્ષ ઉપાય છેલ્લે છે ને છ પદમાં. તો ગુરુજી કે છે છેલ્લી વાત લઈ લીધી કે આત્મા નથી તો પછી મોક્ષ નથી ને મોક્ષ નો ઉપાય નથી, ખતમ કરો વાત. એમ કેતા ખતમ થશે ભાઈ, તું માને કે ના માને, મોક્ષ જવા વાળા તો જશે, આત્માને માનવા વાળા તો માનશે. સમજાય છે? ગુરુજી કેટલી વાર કે છે ત્રણ કાળ ને જાણવા વાળા નો ત્રણ કાળ માં ક્યારે વીરા ન હોય, તમને દ્રષ્ટિ નો ક્યારે વીરા ન હોય, શ્રાવકો નો વીરા ન હોય, મુનિરાજો નો વીરા ન હોય, અરિયંતો નો વીરા ન હોય, તીર્થંકરો નો વીરા ન હોય, ભાઈ ત્રણ કાળ ને જાણવા વાળા નો ત્રણ કાળ માં ક્યારે વીરા ન હોય, તું માને કે ન માને. માટે છે નહીં આત્મા, તું નહીં માન. અને ગુરુજી કે છે કે આ પાછું કોણ કે છે? આવી શંકા, આવી આશંકા, આવો ડાઉટ ઉભો કોણ કરે છે? આત્મા નથી આત્મા. કારણ કે આ પેન્સિલ એમ કહેશે કે આત્મા નથી આત્મા છે, હું પેન્સિલ છું, હું જળ છું. આ પેન્સિલ બોલશે? પેન્સિલ પેન્સિલ ને જાણશે? પેન્સિલ પેન્સિલ ની ઘોષણા કરશે? પેન્સિલ પેન્સિલ ના રૂપ ની, સ્પર્શ રસ ગંધ વર્ણ ની ઘોષણા પેન્સિલ કરશે? કયા બેસિસ પર કહો છો કે આત્મા નથી? આ બધું જાણવા વાળો કોણ છે? આ બધાને જાણવા વાળો કોણ છે? આ બધાના અસ્તિત્વને સ્વીકારવા વાળો કોણ છે? આ પેન્સિલ છે, આ બુક છે, આનું આ છે, આનું આ છે, આનું આ કાર્ય છે, આનું આ કાર્ય છે. એક સમય એવો નથી કે આત્મા નથી, એક સમય એવું નથી કે જ્ઞાન નથી, એક સમય એવું નથી કે ચેતના નથી. અને અહીંયા તો કે છે આત્મા, માટે છે નહીં આત્મા. મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર શંકા કણો સમજાવો સદુપાય. આવી બધી શંકાઓ અંદરમાં શિષ્યને છે, તો શિષ્ય પાત્ર છે. ચલો, શિષ્ય ના બધી શંકા છે આત્મા સંબંધી, એના અસ્તિત્વ સંબંધી, ઘણા બધા અરે ને ગોટાળા અને ગફલત ચાલી રહી છે અંદરમાં, પરંતુ સમજાવો સદુપાય. એટલી હૃદયથી પણ કે છે, એટલી પાત્રતા વાળો શિષ્ય છે. કારણ કે પાત્રતા વાળા શિષ્યને આગળ કૃપાળુ દઈ જે સમાધાન કરશે એ સમજાવે. શંકા આશંકા થવી ઇટ્સ નોટ રોંગ, પ્રશ્ન થવો ઇટ્સ નોટ રોંગ. ઘણા યંગસ્ટર્સ ના પ્રશ્ન થતો હશે ને કે તમે આત્મા આત્મા આત્મા, ઘણા ઘણા યંગસ્ટર્સ, આપણે મુમુક્ષુઓના ફેમિલીના યંગસ્ટર્સ ની વાત કરું છું. સમજાય છે કે તમે આત્મા 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 કરો છો, પણ આત્મા છે કે આત્મા આત્મા દેખાય છે કે આત્મા જણાય છે કે આત્મા ક્યાં દેખાય? તો એ જે શંકા આશંકા થવી, ડાઉટ થવો, પ્રશ્ન થવા, શંકા થવી, સમજવાની જિજ્ઞાસા થવી, નોટ રોંગ. પરંતુ હવે સમજાવો સદુપાય. તો હવે જે ગુરુ કહેવા માંગ, તારી શંકા સ્વીકારી, પણ હવે જે ગુરુ કહેવા માંગે છે, તારા શંકાનું સમાધાન જે રીતે ગુરુ કરવા માંગે છે, કરાવવા માંગે છે, સમજાવવા માંગે છે, બોધ આપે છે, ઉપદેશ આપે છે, દેશના આપે છે, સમજાવે છે, તર્કથી, યુક્તિ, ન્યાય, અયુક્તિ, એ વાતને હવે તારે પણ એક પાત્ર બનીને, એક યોગ્યતા તારી એવી કેળવીને, ઉપાદાન તૈયાર કરીને, પાત્રતા તારી એ પ્રકારની તૈયાર કરજે કે તને ગુરુના જે સમાધાન છે આ શંકા સંબંધી જે સમાધાન ગુરુએ કર્યું છે, કૃપાળુદેવે કર્યું છે, એ સમાધાન પણ આપણી અંદરમાં આપણે ઉતારીએ એવી મંગળ ભાવના સાથે હમણાં આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજે આપણે છ ગાથા કહી આપણે જો આપણે ચાલુ કરી 43 થી, જેમાં 6 પદ ના નામ આવ્યા. 44 માં સમજા, આ બહુ ઇમ્પોર્ટન્ટ આવી છે, સમજાવા પરમાર્થ ને કયા જ્ઞાની એ ત્યાં. 6 પદ પરમાર્થ સ્વરૂપ ને સમજાવવા માટે આ 6 પદ ની વાત કહી. અલ્ટિમેટલી આત્માનું પરમાર્થ સ્વરૂપ, મોક્ષ માર્ગ નું પરમાર્થ સ્વરૂપ સમજાવવા માટે આત્મા, આત્માની નિત્યતા, કરતા, ભોગતા, મોક્ષ અને મોક્ષ ઉપાય ને સમજાવે. તો 43-44. હવે પછી 4 ગાથામાં આપણે શંકાઓ જોઈ, નથી દ્રષ્ટિમાં આવતો, નથી ગણાતું રૂપ, અને બીજો પણ કોઈ અનુભવ નથી, તેથી ના જીવ સ્વરૂપ, આત્મા દેહ જ છે, ઇન્દ્રિય પ્રાણ જ છે, મિથ્યા જુદો માનવો, કોઈ જુદું એંધાણ અમને દેખાતું નથી, વળી જો આત્મા હોય તો જણાય તે કેમ નહીં, અને જણાય છે જેમ આ ઘટપટ આદિ, એવી રીતના આત્મા કેમ ના જણાય અમને. તમે આત્મા આત્મા કહો છો તો જેમાં ઘટપટ આદિ જેમ જણાય છે તો આત્મા પણ એમ જણાવો જોઈએ. એટલે છેલ્લે પછી કન્ક્લુઝન કર્યું, માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. હવે છેલ્લી બે લાઈનમાં પાત્રતા જલકે કેમ ઉદ્દેશી કહે, એ અંતર શંકા કરો સમજાવો સદ ઉપાય. તો હવે આ સદ ઉપાય જે માર્ગ છે, જે અમારી શંકા નું સમાધાન છે, હે કૃપાળુ દેવ આપ કરો એવી અમે વિનંતી કરીએ છીએ. તો એને આપણે નેક્સ્ટ ટાઈમ નિજ નિધિ નિજ મેવ તાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાંતમય નિત્ય મોટીની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માત નો જય, અમકતો ના અનંત ઉપકારી કહાન ગુરુ દેવ નો જય, ધન્યવાદ કશમતી ભગવતી માતનો જય, કૃપાળુદેવ આવી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો, આત્મસિદ્ધિના દાતાર કૃપાળુ દેવનો જય હો, સત્ય સનાતન ગીતરાગ દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બતા.